પ્રવચન નંબર 116 તારીખ 12/2/1953 સમયસર ગાથા 13
પોતે ચમત્કાર મૂર્તિ જ્ઞાનમાં દેવા જેવું દેખાય છે. મૌન રી બોલે ની ગંભીર, બાકી એ કોઈ એક જીવની એને
એક વખત એમ કીધું કે ગુરુદેવ હું બેઠો છું, શું કરીએ? આ સોનગઢનો બધો કારભાર ગવર્મેન્ટના કારભારીઓ જૂના કારભારી હાથમાં આવી ગયો એમ કીધું.
સાચી વાત,
એને ખબર પડી ગઈ,
બધી ખબર પડી
કે આ બધું બરાબર ચાલતું નથી,
બધી ખબર પડી. જૂના કારભારી સરકારના જૂના કારભારી ભાવ વાંચ્યો એનું સરખું છે, પણ જણાય છે એ વાત ખ્યાલમાં હોય અને પછી એમ કહે કે જાણે છે તો વાંધો નહીં, પણ જણાય છે એ ચૂકાઈ જાય અને હું પરને જાણું છું તો દોષ થઈ જાય, એટલું જોખમ. બાકી કથન પદ્ધતિના પ્રકારમાં નહીં તો મોટો દોષ આવે, કેવડી બધો લોકો જાણે છે ટેક ઠેકાણા આવશે આવે છે ને, તો મેદરવની એને ભિન્નતા થઈ ગઈ છે ને ક્યાં, સમજણ.
કથન
પદ્ધતિના પ્રકારમાં ફેરવો બધી જગ્યાએ એવું ન લગાવવું, વ્યાખ્યાનમાં આવે ખરું કે જણાય છે એમાં દ્રવ્ય દ્રષ્ટિ થાય છે અને જાણે છે એમાં પડી જશે, એ વાત સાચી છે, એ વાત ખોટી નથી, બધી જગ્યાએ એમ ન લગાવ, કેમ કે કથનની પદ્ધતિના પ્રકારોમાં એમાં આવે છે કે લોકાલોકને જાણે શાસ્ત્રોમાં આવે છે, એમાં શું જ્ઞાની છ દ્રવ્યને જાણે છે, નવતત્વને જાણે છે, તો ક્યાંમાં એકતા થાય છે? જણાય છે એને સામાન્ય જન સમુદાયને સમજાવવા માટે એને જાણે છે એમ કહ્યું. વ્યવહાર વિના પરમાર્થ કહી શકાતો નથી, આમાં વ્યવહાર ને પરમાર્થ છે બે. મીઠભાઈ એમ જાણો,
એમાં
વ્યવહારથી એમ કહેવાય કેવડી ભગવાન લોકાલોકને જાણે છે, વ્યવહારથી એમ જ કે બીજું શું થાય, પણ એ વ્યવહાર પરમાર્થનો પ્રતિપાદક છે કે ખરેખર તો જણાય છે એમ,
કેવું છે જણાય છે એમ,
કેવું છે જણાય છે, પણ જણાય છે જણાય છે એમાં સમજતો નથી,
એના
નામ ક્યાં જ્ઞાનમતી
જ્ઞાનધારા
જ્ઞાનધારા. જાંજરી કે દીકરી ને જ્ઞાનધારા વિમલભાઈ દીકરી, હા બરાબર વિમલની દીકરી જ્ઞાનધારા બરાબર દેખીતી એકદમ સંગઠ મિલી. માટે કથનની પદ્ધતિનો પ્રકારમાં એમાં એકદમ ચોટી ન જવું જોઈએ, નહીં તો દોષ આવી જાય. કેમ કે આવે એવડી ભગવાન લોકાલોકને જાણે છીએ, હવે તો એની એકતા થઈ ગઈ, પ્રિયદ્રષ્ટિ થાય એમ નથી, પણ અજ્ઞાની જીવ એવો પક્ષ કરી નીકળ્યો છે કે ઉપરને જાણું છું, ઉપરને જાણું છું, ઉપરને જાણું છું, ધર્માસ્થ કઈને જાણું છું, તો ત્યાં આચાર્ય ભગવાન લાલબત્તી થઈ જાધ્યોક્ષણ થઈ ગયું, સમજાયું? ત્યાં કે છે અધ્યોક્ષણ થઈ ગયું અને કેવડી લોકાલોકને જાણે છે એમાં અધ્યોક્ષણ લીધું નથી, કે બહુ ગંભીર વાત છે, એમ પકડી ન લેવાય, સમજી ગયા? વાક્ય નહીં, વાતને પકડાય નહીં, રહસ્ય શું એ પ્રયોજન સિદ્ધ કરવું છે એમ એ ખ્યાલ રાખે. સુરેન્દ્રભાઈ એમ કરું, જ્યાં જાણવા તરફ લોકો વળી ગયા છે, પરને જાણવા તરફ વળી ગયા છે, અનંતકાળથી ઇન્દ્રિય જ્ઞાન એ વળી ગયા છે ને કેમ વાળવા, કે પર તને પરને તું જાણતો નથી, એ તો તારા જ્ઞાનમાં સહજ જણાઈ જાય છે, એમ લે ને હું આને જાણું છું, શું કામ કે આને જાણું છું તો બહિર મુકતા, અને એ મારા જ્ઞાનમાં જણાય છે તો તમે જ્ઞાનમાં આવી ગયા, તમારી નજર જ્ઞાન ઉપર આવ્યું, આના ઉપર છૂટી ગઈ. એમ જ્ઞેયથી વ્યાવૃત કરવા માટે એ પ્રયોગ કરે છે.
પરિભાષા પ્રવેશ કાપડ કે જેમાં પદાર્થનો પ્રતિભાસ થાય નથી,
બરાબર પ્રતિભાસ થાય જ, પ્રતિભાસ ન થાય તો ચેતના ન હોય. પ્રતિભાસ મેં ઉપયોગ આત્મે બરાબર ફરક હૈ, વો ફરક હૈ. તો અજ્ઞાન હો ગયા. પર કા પ્રતિભાસ તો હોતા હૈ, દેહ કા પ્રતિભાસ હુઆ, તો ઉપયોગ આત્મે કરી લેવે તો અજ્ઞાન હો ગયા. અચ્છા, ઓર ગાયક કા પ્રતિભાસ તો હોતા હૈ, ઓર ગાયક કા પ્રતિભાસ કો ઉપયોગ આત્મે કરે તો સમજ્ઞાન હો જાય. પ્રતિભાસ બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ હૈ. પ્રતિભાસ શબ્દો તો ઠેક ઠેક રહેતા હૈ. એક વખત મેં ફરવા ગયા હતા તળાવ, સમજી ગયા, બે ત્રણ મોટર લીધે દર રવિવારે જતા હતા પહેલા, તો ત્યાં આ વિષય નીકળ્યો હતો. આ વિષય નીકળ્યો હતો, વિદ્વારો હતા એ માટે. જ્ઞાનેશ્વર જણાય છે, આવજો, પ્રતિભાસ થાય છે સ્વપર પ્રકાશ. સ્વ ને પરનો બે પ્રતિભાસ થાય છે. સ્વપ્ન જાણે છે એમ ના લેવું, સ્વપ્નનો પ્રતિભાસ થાય છે એમ લેવું. કેમ કે ઇન્દ્રિય જ્ઞાન છે એનો છે, સ્વપ્ન જાણે છે ને, આમાં એવું સ્વપ્ન જાણે છે, ઉપરને જાણું છે એમ નથી, પરનો પ્રતિભાસ થાય છે એમ લે દે પેલા. સમજણ ભાઈ, માર્મિક વાત છે. બધા પદાર્થો પ્રતિભાસ થાય, પણ બધા જણાય છે છદ્મસ્તે કે ઉપયોગાત્મક થાય એટલું જણાય. થાળીમાં ઘણી વસ્તુઓ પડી હોય જેમમાં બેઠા, પ્રતિભાસ તો બધા નથી હો, પણ ઉપયોગાત્મક લાડુ પડે છે જાતી બ્રાહ્મણ કી. અરે મહારાજ, એ ઊંધિયા હૈ, પતરવેલિયા હૈ, ભજીયા, કચોરી, મેરે કો કુછ દિખાઈ દેતા, મેં તો દિન દિન સે ભૂખા થા. જજમાન કા આયા કે મમેરે વાં ભોજન કરના, તો તીન દિન સે ખાયા હી નહીં, તો પેલા લાડુ ઉપર હી હાથ લગાયા. પેલા ને કાળમાં બહુ શરીર સારા હતા, ખોરાક તીન ચાર લાડુ તો એસા નાસ્તા ન કર લે. એસે શ્રોતાઓ પણ, શ્રોતાઓનું લક્ષણ છે, શ્રોતાનું લક્ષણ જગન્ય મધ્યમ ને ઉત્કૃષ્ટ શ્રોતા છે. એ શ્રોતાનું એવું લક્ષણ છે કે એની નજર મૂળ ચીજ ઉપર જ જાય. ગુરુદેવ આમ ધોધમાર વાણી હાલતી હોય, સમજી ગયા, એમાં આવે કે આત્મા નિર્મળ પર્યાયનો પણ ઉપચારથી કરતા નથી. આહા, જ્યાં ધ્યાન ખેંચાઈ જાય, કિચોટી જાય,
ઉત્કર્ષ પકડી લીધી વાત.
ઉપચારથી કરતા તો છે, આવે છે ઠેક ઠેક, કે સમ્યક દર્શનનો કરતા ઉપચાર માત્રથી છે, આવે છે ને, ઉપચારથી કરતા. એ ગુરુદેવે કહ્યું ઉપચારથી કરતા નથી. એટલે જેની જેવી રૂચિ દીવધણીઓ બધા જાય છે, જાય છે કે નહીં, જેવી જેની રૂચિ એવું એ પકડી લે છે. કોઈને મંત્ર વિધાનો શોખ થયો તો મંત્ર પકડીને બહાર નીકળો. કોઈ કાંઈ, કોઈ કાંઈ, કોઈ કાંઈ, કોઈ કાંઈ, કોઈ વૈદ થવું તો તે વૈદની વાત આવી તો બધી વાત તો આવે એમાં, સમજી ગયા. બારજીને વૈદ્યનો વેપાર શરૂ કરી દીધો. ઉત્કૃષ્ટ ઋતુવાળો દિવ્યધ્વનિમાં આત્માની વાત સાંભળે છે. શુદ્ધાત્માનો ઉપદેશ છે દિવ્યધ્વનિમાં, આવે છે નહીં? દિવ્યધ્વનિમાં શુદ્ધાત્માનો ઉપદેશ આવ્યો છે. તો બીજું કંઈ નથી આવ્યું કે ના, મેં બીજું કંઈ હેંગળું નહીં. બારજીને બે મિત્રો વાત કરે છે, આજે શું તમે સાંભળ્યું? બોલો કે આજ તો કઈ વાત આવી છે, રસની વાત આવી, રસની રસીઓ, આ પૂતગલના રસની. અને વાત તો આવે ને એમાં કે તમે શું સાંભળ્યું? કે મેં તો ચૈતન્ય રસની વાત સાંભળી, બીજી તો કઈ સાંભળી. અરે મેં સાંભળ્યું, તમે સાંભળ્યું નહીં? કાન તો આપણે બે ને ખુલ્લા હતા, પણ મેં સાંભળ્યું નથી, માફ કરો મને, ચૈતન્ય રસની વાત. જેને જેવો રસ હોય, રૂચિ હોય, એ પ્રકારે એનું વીર્ય કામ કરે છે. બીજો ઉપાય શાસ્ત્રમાં તો અનેક વાત આવે. કોઈને પ્રમાણ ગમે, કોઈને વ્યવહાર ગમે, કોઈ નહીં ગમે, કોઈને કાંઈ ગમે. વિષયો તો અનેક પ્રકારના આવે. આ નિમિત્ત નૈમિત્તિક શબ્દની બહુ વાત આવે. બીજો કે આજે ક્ષણિક ઉપાદાનની બહુ વાત આવે. ત્રીજો કે ત્રિકાળી ઉપાદાનની બહુ વાત આવે. એટલે તો ક્ષણિક ઉપાદાન ને નિમિત્ત નૈમિત્તિક સાંભળ્યું જ નથી. બોલો, જેની રૂચિ મૂળમાં તો એટલું છે, ભૂતાર્થથી જાણેલ જીવ અજીવ વળી પુણ્ય પાપને આશ્રવ સંવ નિરાબંધ મોક્ષ તે સંયુક્ત છે. એટલું છે અનિવાર્ય. ભૂતાર્થ નહીંથી જાણેલ, નહીંના બે પ્રકાર છે, એક અભૂતાર્થ નહીં અને એક ભૂતાર્થ. જાણવાના બે સાધન, વ્યવહાર નહીં અને એક નિશ્ચય નહીં. ભૂતાર્થ નહીંથી જાણેલ જીવ અજીવ વળી પુણ્ય પાપ તથા આશ્રમ સંવન હીરા બંધ અને મોક્ષ એ નવ તત્વ સંયુક્ત છે. નવ તત્વ પોતે સંયુક્ત થઈ ગયા. એ નવ તત્વ સંયુક્ત કયા? જયસેના આચાર્ય ભગવાને એમ કહ્યું કે આત્માના પરિણામ તે સંયુક્ત છે. આત્માનું જે પરિણામ થયું નવું તે સંયુક્ત છે. અહીંયા કહે છે કે નવ તત્વ સંયુક્ત છે. એટલે નવ તત્વનું જેવું સ્વરૂપ છે એવું જ્ઞાનમાં આવી ગયું એનું નામ સંયુક્ત છે. નિરપેક્ષ તત્વ એક સતને બીજા સત સાથે મેળવવું નહીં એ મોક્ષમાં પ્રકાશમાં આવે છે.
યથાર્થમાં યથાર્થ કા નામ
ભૂતાર્થ સત્યાર્થ યથાર્થ જેમ છે તેમ એનું નામ ભૂતાર્થ. ભૂતાર્થ એટલે કે આશ્રય કરવા યોગ નવ તત્વ છે એવો ભૂતાર્થનો અર્થ નથી. ભૂતાર્થને આશ્રય સમ્યક દર્શન થાય. શુદ્ધ નહી ભૂતાર્થ છે. જો 11મી કથા કરો, ઇગિયારમી કથાનો ભાવાર્થ એની છેલ્લી ચાર લીટી અગિયારમી ગાથાનો ભાવાર્થ એની ચાર લીટી શુદ્ધ નહીં ભૂતાર્થ છે બરાબર એટલે કે શુદ્ધાત્મા ભૂતાર્થ છે શુદ્ધ નહીં એટલે નહીં એટલે શુદ્ધ જ્ઞાનનો અંશ નહીં શુદ્ધ નહીં એટલે શુદ્ધાત્મા પોતે ભૂતાર્થ છે થતો છે અને સત્યાર્થ છે શુદ્ધાત્મા સત્યાર્થ છે એનો એટલે શુદ્ધાત્માનો આશ્રય કરવાથી સમ્યક દ્રષ્ટિ થઈ શકાય છે નહીં ભૂતાર્થ છે એટલે કે શુદ્ધાત્મા પોતે ભૂતાર્થ છતો પદાર્થ છે અને શુદ્ધાત્મા સત્યાર્થ છે એનો એટલે શુદ્ધાત્માનો આશ્રય કરવાથી સમ્યક દ્રષ્ટિ થઈ શકાય છે એને જાણ્યા વિના જ્યાં સુધી જીવ વ્યવહારમાં મગ્ન છે જો ભૂતાર્થમાં મગ્ન છે ત્યાં સુધી આત્માના જ્ઞાન સિદ્ધાંત રૂપ નિશ્ચય સમય થઈ શકતું નથી એમ કહ્યું નહીં અહીંયા કહે છે વાં કહ્યું શુદ્ધ નહીં ભૂતાર્થ છે અહીંયા કહ્યું ભૂતાર્થ નહીં થી નવને જાણ ભૂતાર્થ એટલે યથાર્થ જેવું જેનું જીવ અજીવનું જેવું જેવું સ્વરૂપ છે અસલ ઓરિજિનલ એનું જેવું સ્વરૂપ છે એવું કોઈની પરની અપેક્ષા લીધા વિના એમ સ્વદ્રવ્ય કે પરદ્રવ્ય આ પરિણામને કોઈની અપેક્ષા લીધા વિના સીધા પરિણામને જાણ સીધો જે પરિણામનું રૂપ હોય ખુદનું પરિણામ હોય એનું રૂપ જો હોય કે દયા દાન કરુણા કોમળતાના પરિણામ થયા તો એને સીધો દયાના કરુણાના ભાવને જાણ એમાં કોઈ જીવની કરુણા કરી દયા કરી એમ તું ન જાણ પાંચ મહાવ્રતના પાલનમાં આવે છે ને દયાનો કરુણાનો ભાવ આવે તો એ ત્રસ્ત થવાના જીવને બચાવવાનો અહીંયા ભાવ આવ્યો એમ ન લેવું એ ભાવ આવ્યો એને જાણ એના નિમિત્તને ન જાણ એના આશ્રય તિર્યંતને આશ્રય કે મનુષ્યને આશ્રય કરુણા થઈ એમને જાણ એમને જાણ કરુણાનો ભાવ પરને આશ્રય થતો જ નથી અને વિતરાગ ભાવ સ્વને આશ્રય થતો નથી હવે આ ક્યાં વાત થઈ છે રાગ પરને આશ્રય ન થાય અને વિતરાગ ભાવ સ્વને આશ્રય ન થાય રાગ થાય એના સ્વકાળે સત એના ષટકારથી થાય છે સત અયતુ છે એ નિરપેક્ષ છે પછી રાગનું નિમિત્ત કોણ છે કે કોઈ તિર્યંત કે મનુષ્ય પ્રત્યે કરુણાનો ભાવ આવ્યો તો એ તો નિમિત્ત સાપેક્ષ થઈ પેલા નિરપેક્ષ પણ એના એમ વિતરાગ ભાવ છે એ આત્માને આશ્રય થાય છે એ વ્યવહાર થઈ ગયો અભૂતાર થઈ ગયો શું કરવું વિતરાગ ભાવની પર્યાય સ્વકાળે એના આ પ્રગટ થાય છે નિશ્ચયથી અહેતુક છે એ પર્યાય ત્યારે વિતરાગી પર્યાય પ્રગટ થાય છે ત્યારે એનું લક્ષ આત્મા ઉપર હોય છે એટલે આત્માને આશરે વિતરાગ ભાવ થયો એમ કહેવામાં આવે છે પણ પેલું અહીંથી ભૂતારથી પર્યાય નહીં જાણ પેલા નિરપેક્ષ જ્ઞાન ને પછી સાપેક્ષ જ્ઞાન નિરપેક્ષ જાણે એને સાપેક્ષનું યથાર્થ જ્ઞાન થાય નિરપેક્ષ ન જાણે એને કાં તો એ પર્યાયનો પોતે કરતા માને કાં એ પર્યાય પડતી થાય છે એમ માને કાંઈથી અહીંથી એકઠો કરે અને કાં પરથી એકઠો કરે વિભક્ત ના આવે એને પેલા નિરપેક્ષ ને પછી સાપેક્ષ પેલા નિશ્ચય ને પછી નિશ્ચયપૂર્વક વ્યવહાર આ પર્યાયમાં ઉતરે છો
હા
Thank you. પરને આશ્રય દયા થાય તો સીધી વાત છે. ક્રોધ આવે તો પરના લક્ષ્ય જ ક્રોધ થાય ને.
સીધું જો
ક્રોધ ક્રોધ થી થાય છે, પરની અપેક્ષા વિના, નિમિત્તના સત્કારકની અપેક્ષા વિના ક્રોધ થાય છે. પેલા એમ લે કે તો સ્વભાવથી જશે, તો કે અમને ઈષ્ટ છે. પર્યાયનો વિભાવ સ્વભાવ છે, પર્યાયનો ધર્મ, પર્યાયનો વિભાવ સ્વભાવ એટલે પર્યાયનો તે સમયનો તત્સમયનો ધર્મ એનો પ્રભાવ નિરપેક્ષ જો એકવાર નિરપેક્ષ જો જે નિરપેક્ષ જુએ છે અને ત્રિકાળ સત્વ પર દ્રષ્ટિ આવી જાય છે. કરતા બુદ્ધિ છૂટી જાય છે, કરતા બુદ્ધિ છૂટી અને જ્ઞાયકમાં આવી ગયું. હું તો જ્ઞાતા છું, હું કરતા નું કહેવાય. જે પરિણામની કરતા બુદ્ધિ હતી એ નિરપેક્ષનું ભાન થયું કે પર્યાય મારાથી નહીં તો દ્રવ્ય દ્રષ્ટિ થઈ જાય છે. અકર્તામાં આવી ગયો, પ્રમત અપ્રમતનો હું કરતા નથી, આ પરિણામનો કરતા નથી, સાતો અંદરમાં અકર્તા આવી ગયું દ્રષ્ટિ દ્રવ્ય પર. બહુ ઊંચી ગાથા છે, સાધારણ નથી ગાથા, અસાધારણ છે. એમ તો કોક નીકળે
વાણી અમીન નથી.
હા શું આ તો કોઈ ગાથા છે. 2000 વર્ષ પહેલા આત્માને તો ભૂતાર્થ કહ્યો, પણ પર્યાયને ભૂતાર્થ નહીંથી જાણ, વ્યવહાર નહીંથી પર્યાયને ન જાણ. પણ સાહેબ વ્યવહારની નો વિષય છે અને વ્યવહારથી જ જણાય. શું કહ્યું? વ્યવહારની નો વિષય છે એ તો વ્યવહારની થી જણાય ને સાહેબ, કે વ્યવહારની નો વિષય નથી, નિશ્ચયની નો વિષય છે. પર્યાયને નિશ્ચયને વિષય કહેશો કે હા પર્યાય સત અને અહેતુક છે માટે નિશ્ચયને વિષય થઈ ગયો, નિરપેક્ષ માટે નિશ્ચય છે. સત છે ને, સત હંમેશા અહેતુક હોય, એને હેતુ વેતુ નો. સતની સ્થાપના વખતે જોર ચડી જાય, જગતના જીવોને સતનું જ્ઞાન થયું નથી. હો એ અસતનો આગ્રહ છે,
અસતનો આગ્રહ,
પણ સતનું જ્ઞાન, દ્રવ્ય સતનું તો જ્ઞાન નથી, પણ પર્યાય સત છે એનું પણ ભાન નથી. બહુ ઝેર ચડી ગયું જગતના જીવોને અસતનો આગ્રહ. નિમિત્ત નૈમિત એક સંબંધ દેખીને કરતા કર્મની ભ્રાંતિ થાય છે, અસતનો આગ્રહ છે. પાણીની પર્યાય ઉષ્ણ થઈ એમાં અગ્નિનું નિમિત્ત પામીને પામ્યું. આમ અગ્નિ નિમિત્ત તો છે, એ વખતે અગ્નિનું નિમિત્ત છે એના ઉપાદાન પડે છે, અને આ પર્યાયનું ક્ષણિક ઉપાદાન છે. એ બેનો યોગ જોઈને જાણે આ ઉષ્ણતા અગ્નિથી થઈ. અગ્નિ ના આવ્યો હોત તો ઉષ્ણ નથા.
બે સતનું ખૂન થઈ જાય,
બે સતનું ખૂન. પાણીની પર્યાય ઉષ્ણ થાય છે, એ શીતળ પાણી તો હેતુ નથી, પણ અગ્નિનો પણ હેતુ એમાં
નથી.
સ્વયં સત છે આ. તેરમી ગાથા તો બીજાનું જાણે, મને તો બહુ સારો સ્વાધ્યાય થયો. હું તો મારી વાત કરું, આપણે તો આપણો સ્વાધ્યાય કરવા બેઠા હતા, કે કોઈ નામ જવા આપણું બોલન થાય, સામે પાઠ હોય આપણું. હા હા, પાઠ હોય ત્યારે બસ ખલાસ. નાનીની વાણી સામે છે ને, આમાં લખેલું છે એનો અર્થ આવે છે. ભૂતાર્થ નહીંથી નવને જાણતું, અભૂતાર્થ નહીંથી તે જાણ્યા મિથ્યા તો છે. બુદ્ધાર્થ નહીં થી જાણ્યા મિથ્યાત્વનો દોષ બતાવ્યો. એ અભૂતાર્થ નહીં ક્યારે જાણે કે જીવ અને પૂતગલની એકતા હોય ત્યારે એ બધો પાઠ છે. આમાં થોડ દ્રષ્ટિથી જોઈ જાય ને જીવ અને પૂતગલની બંધ પર્યાયની સમીપે જઈને જોવામાં આવે તો આ નવ તત્વો દેખાય છે. ભૂતાર્થ સત્યાર્થ છે તારો અજ્ઞાન એમ. પણ સ્વભાવની સમીપે જઈને જોવામાં આવે તો આ ભૂતાર્થ નહીં થી જાણે એમ સત્યાર્થ એની જે પર્યાય સ્વયંને નૈસર્ગિક ઉત્પન્ન થાય આપોઆપ ઉત્પન્ન થાય છે. હા પછી સ્વેચ્છા શું આવે છે? સ્વેચ્છા સ્વેચ્છા ઉછલનથી નિર્મળથી નિર્મળ પર્યાયો સમ નિદ્રા ને મોક્ષની આપોઆપ ઉછળે છે કે આપોઆપ ઉછળે છે કે આત્માને આશરે ઉછળે છે કે કર્મના અભાવથી ઉછળે છે? આપોઆપ કેને કહેવાય? સમ્યક દર્શન આપોઆપ થાય છે. આત્મા કર્યા વિના થાય છે, ઘા કર્યા વિના નહીં. દર્શનોના અભાવ વિના તો થાય નહીં કે દર્શન વિના અભાવની એની અપેક્ષા
નથી.
હું આ વાત કરો છું.
પરમ સત્ય વાત.
આ જૈન દર્શનની પાયાની વાત છે. સતની પરાકાશ ચોખ્ખો લખ્યું છે દર્શનનો અભાવ થાય ત્યારે સમય દર્શન થાય. અને સમીસારમાં ચોખ્ખો લખ્યું છે કે આત્માને આશ્રય થાય ત્યારે સમય દર્શન થાય. બે વાત સાચી છે. એના સ્થાને
છે,
એના સ્થાને બે વાત છે. પણ સૂક્ષ્મ દ્રષ્ટિથી જોવામાં આવે તો પરિણામ નિરપેક્ષ અહેતુ સત. એને સ કે પર કોઈનો હેતુ લાગુ પડતો નથી. પહેલા નિશ્ચયથી જાણ ને પછી વ્યવહારની વાત કરતો કોઈ વાંધો નથી. આત્માને આશ્રય થાય છે એમાં એ વાંધો નથી. પછી પેલા પર્યાયને સ્વાધીન રાખ, પેલા પર્યાયને પરાધીન ન બનાવ. તો પર્યાયને પરાધીન બનાવી ભૂતાર્થ આશ્રિત એ યજ્ઞની ગાથામાં કહે ને, એ ત્રિકાળી દ્રવ્યનો આશ્રય કરે ત્યારે સમ્યક દર્શન થાય. યાને પર્યાયકા લક્ષણ છે, સમ્યક દર્શન નહીં હોતા. સમજે? પર્યાયકા લક્ષણ છે, સમ્યક દર્શન નહીં હોતું. ઇધર કહેતે હૈ કે પર્યાય કો સાપેક્ષ કહે માનતો તો સમ્યક દર્શન નહીં હોગા, પર્યાય કો નિરપેક્ષ જાણ તો દ્રવ્ય દ્રષ્ટિ હો જાયગી. જુદા પ્રકારની વાત છે. શું કરવું? અમારા ભાગમાં આવ્યું એટલે ખુલાસો ગોળાતું.
આપના ભાગમાં જ આવે
સત તો આપના ભાગમાં આવે.
ખરા જીવો ના પરિણામમાં ફેરફાર થયો નથી. રાજકોટમાં આત્મા છે પ્રિયા છે જાણે. સમ્યક તો કેવો, પણ સાહેબ આ પર્યાયને જાણવાથી સમ્યક થાય કે પર્યાયના લક્ષથી ન થાય સમ્યક દર્શન? તું સાંભળતો ખરો, પર્યાય સત અને અહેતુ છે તો હું એનો કરતા નથી, હું અકર્તા છું. પર્યાય પર્યાયથી થાય છે, મારાથી નહીં. પર્યાય પર્યાયથી થાય છે, મારાથી નહીં. તો દ્રષ્ટિ દ્રવ્ય પ્રાપ્તિ અત્યાર સુધી પર્યાય મારાથી થતી. સમનિરાને મુક્ત પર્યાય મારાથી થાય અને પુણપાપ આશ્રો બંધ કર્મથી થાય કે કર્મથી પુણપાપ આશ્રો બંધ ન થાય અને આત્માથી સમનિરા મુક્ત એનાથી થાય. થાય તો એનાથી થાય. પેલા એમ જાણ કે હું કરતા નથી તો અકર્તા ઉપર દ્રષ્ટિ આવે અને જ્ઞાન પરમાત્માની દ્રષ્ટિ આવે. એ ત્રિકાળી દ્રવ્યને નિરપેક્ષ જાણે ત્યારે જ પર્યાય નિરપેક્ષ ગણાય. પર્યાયના લક્ષ્યે પર્યાય નિરપેક્ષ નહીં ગણાય. એ તો એના નિરપેક્ષ દ્વારા દ્રવ્યનું નિરપેક્ષ લઈ જવું છે. એમ છે, હેતુ છે. કેવાથી પાર ન પડે એટલા ભાવો આમાં પડ્યા છે. વચનની પહોંચ ન મળે એમાં એટલા ભાવ બ્રહ્માંડના. હે ભગવાન, જેમ જેમ તારા કહેલા તત્વને સૂક્ષ્મથી જોઉં છું એમ મારા ચૈતન્યનો ચમત્કાર દેખાય છે. હે શ્રીમદજી વાત કે બહુમાન આવી ગયું જીનવાણી ઉપર. હે સર્વજ્ઞ વિતરાગ ભગવાન, તારા કહેલા તત્વને જેમ જેમ હું સુખમથી જાણું છું તેમ તેમ મારા શુદ્ધાત્માનો ચમત્કાર કરે. એવું માલ કર્યું છે નવું તત્વને ભૂતાર્થ જાણવા કેવી રીતે. આ બધું 25 વર્ષ પહેલા પૂછેલું ખરું અમુક. શબ્દ પીડ્યો છે ભૂતાર્થી જ્ઞાન, પછી કે અભૂતાર્થી તો જાય ના તે, પછી એ લીધું છે ટીકામાં, ટીકામાં લીધું છે. જેમ કુલકુલ ભગવાને નિશ્ચયથી વાત કરી તો વ્યવહાર બીજી ત્રીજી કે મૂકો કે તીર્થની પ્રવૃત્તિ અભૂતાર્થ નહીં થી કહેવામાં આવે છે, જાણવામાં આવે છે એટલે કહેવામાં
આવે છે.
જાણવામાં ભૂતાર્થી આવે છે ને કહેવામાં ભૂતાર્થી આવે. એવા આ નવ તત્વો પછી એમાં લક્ષણ છે આ બધા. અડધો કલાક ભૂમિકામાં ગયું, હવે આ ભાવા ચાલે ભૂમિકામાં અડધો કલાક ગયું. શું કોઈ
નીકળે જ જાય,
સમય સાચો, સમય સાચો, સમય સાચો. આ નવ તત્વોમાં વિદ્યમાન છે પર્યાય, આ કહ્યું ને છે પર્યાય, કઈ વસ્તુ નથી. ભાવા છે ને ભાઈ, એમાં છે ભાવા, બતાવો ને ભાઈ બરાબર. આ નવ તત્વોમાં શુદ્ધ નથી જોઈએ તો જીવ જ એક ચેતન ચમત્કાર માત્ર પ્રકાશરૂપ પ્રગટ થઈ રહ્યો છે. જીવ જ નવ દેખાતા નથી, શુદ્ધ નથી અંતર્મુખ દ્રષ્ટિથી જોઈએ તો નવના ભેદ દેખાતા નથી. જીવ જ એક ચેતન ચમત્કાર માત્ર પ્રકાશરૂપ પ્રગટ થઈ રહ્યો છે. આ જણાઈ રહ્યો છે અમને, શુદ્ધ નહીંથી પ્રગટપણે જણાય છે છે આ વસ્તુ છે. નજર પડી એમાં જ્ઞાયક ઉપર, આ જ્ઞાયક જણાયો પ્રગટ છે. તે સિવાય જુદા જુદા નવ તત્વો કાંઈ દેખાતા નથી. આ એક સર્વોપરી તત્વ દેખાય છે, અભેદ સામાન વિશેષ નવ ના ભેદો દ્રષ્ટિગોચર થતા નથી. કેમ કે લગ છૂટી ગયા પ્રતિભાસ હતો પણ ઉપયોગાત્મક ન કર્યા એને, અને આ પ્રતિભાસને ઉપયોગાત્મક કર્યો. ઓલા નવ જણાય છે પણ નથી જાણતો, અને એક જણાય છે એને જાણે છે, જણાય છે એને જાણે છે, જણાય છે એને
જાણે છે,
અને ઓલો જણાય છે છતાં એને કેમ કે ઉપયોગ ખસી ગયો. ભેદ ઉપરથી બુદ્ધિ આખી ખસી ગઈ. નિશેષ પણ અંતર્મુખ સામાન્ય એક જણાય છે, વિશેષ જણાતું નથી. કેમ કે ઉપયોગાત્મક લેવું છે ને, તો એમાં શુદ્ધ ઉપયોગ થાય છે. તે સિવાય જુદા જુદા નહોતા તો કાંઈ દેખાતા નથી. જ્યાં સુધી આ રીતે અમે કહ્યું ઉપર એ રીતે જીવ તત્વનું જાણપણું જીવને નથી. એક વચન જીવ તત્વનું, જીવના સ્વરૂપનું, જીવનું યથાર્થ સ્વરૂપ. યથાર્થ સ્વરૂપ કેવું કે નવના પર્યાયથી રહી, પર્યાય માત્રથી રહી તે જીવ તત્વ છે. પર્યાય માત્રથી જુદો, બંધમુખના પરિણામથી રહી એ જીવ તત્વનું જાણપણું જીવને નથી ત્યાં સુધી તે વ્યવહાર દ્રષ્ટિ મિથ્યા દ્રષ્ટિ છે. અમે ઉપર કહ્યું એ રીતે નવ તત્વમાંથી શુદ્ધ નહીંથી એક શુદ્ધ આત્મા જાણવામાં ના આવે અને જુદા જુદા નવ તત્વો જણાય છે તને ત્યાં સુધી મિથ્યા દ્રષ્ટિ છો. પર્યાયથી સહિત દ્રવીને જાણવું તે મિથ્યા, પર્યાયથી રહીત દ્રવીને જાણવું તે સમ્ય. રહીત અને સહિત જુદા જુદા નવ તત્વોને માને છે. હવે જો આગળ જીવ પૂતગલના બંધ પર્યાય રૂપ દ્રષ્ટિથી આ પદાર્થો જુદા જુદા દેખાય, આવ્યું ચોખ્ખું કીનું આવ્યું. જીવ અને પૂતગલ એની બંધ પર્યાય એટલે એકત્વ બુદ્ધિ, બંધ પર્યાય એટલે એકપણાની માન્યતાથી પ્રણમે થઈ, ત્યાં સુધી એ પદાર્થો જુદા જુદા દેખાય છે. આ પુણ્યના પાપને સંવના મોક્ષ, ભલે એને મોક્ષ પ્રગટ નથી હોય પણ એને ખ્યાલમાં લે છે. પણ એ પર્યાય ઉપર દ્રષ્ટિ છે એની, એની દ્રવ્ય ઉપર દ્રષ્ટિ નથી. હે હા આ ન દેખાય કાંઈ, અને આ દેખાય છે ત્યાં સુધી ઓલો દેખાતો નથી, ભગવાન દેખાતો નથી. ભગવાન અંદર બેઠો બેઠો કે તું થાકીને જે આવ્યો ને ત્યાં આવજે મારી પાસે વાક્યા ચૌદ ગુણ સ્થાન બારગના સ્થાને ગોમર સારામાં આમ લખ્યું આ કર્મની વિચૂતિ ને આ ઉદય ને આ ઉદય ના ને કેના ઘરની વાત કર. કોઈ અલૌકિક સમીચાર છે જાણવાના લોભમાં સગડવા સંસાર. શાસ્ત્રનું તાત્પર્ય તો વિતરાગતા, શાસ્ત્ર ભણીને કાઢવો તો વિતરાગતા, ભગવાન આત્મા એમાંથી કાઢવો તો બહાર ન કહેવાય. પણ જયારે શુદ્ધ નથી લ્યો બોલે જીવ પૂતગલની એકતા બુદ્ધિ બંધ પર્યાયની વાત કરી. હવે જીવ હવે શુદ્ધ નથી, જીવ પૂતગલનું નિજ સ્વરૂપ, જીવનું નિજ સ્વરૂપ અને પૂતગલનું નિજ સ્વરૂપ, એટલે જીવ પર્યાય વગરનો અને પૂતગલ પણ પર્યાય વગરનું. પૂતગલ બે સામાન્ય, જીવ સામાન્ય અને પૂતગલ સામાન્ય, જીવ પર્યાયથી નિરપેક્ષ અને પૂતગલ એના પરિણામથી નિરપેક્ષ. નહી કર્મ વર્ગણાય ખાલી કર્મ નહી પૂતગલ, પૂતગલ કી જાત હૈ પરમાણુ, પરમાણુ એક પરમાણુ હવે તો સ્કંધ કી બાત હૈ, વર્ગ વર્ગને આપતા કે નહીં, હા સ્કંધ કી બાત નહીં હૈ. એક પરમાણુ છૂટા હો ગયા, દૂસરા પરમાણુ કે સાથે બંધી નહીં, બંધની હે તો કર્મ નહીં ને કર્મ નહીં કાંઈ નહીં, એકલા છૂટા પરમાણુ, એટલે એકલા ચૈતન્ય ગોળો જુદો એટલો એક પરમાણુ છૂટો થઈ ગયો. હા એ બીજા પરમાણુની અરે બંધાતો તો એનો બંધ હતો, હવે એનો મોક્ષ થઈ ગયો. એક પરમાણુ બીજા પરમાણુ આવે ને લુખાત ચિકાત બે અધિકુણ એ બંધ છે, બંધ નથી આ તો છૂટો પડી ગયો પરમાણુ. એક પરમાણુ છૂટું પડી ગયું, અહીંયા જીવ છૂટો પડી ગયો, જીવ પર્યાયથી છૂટો પડ્યો, પરમાણુ એની પર્યાયથી છૂટો પડી ગયો. બે નિરપેક્ષ સામાન્ય, બે નું સામાન્ય લેવું, જીવ એ નવ તત્વ કા પરિણામથી નિરપેક્ષ રહી એકલો પરમ પારણામિક ભાવ સ્વભાવ ઇધર લેના અને વાં ઉસકા પારણામિક ભાવ લેના પારણામિક હે ઇધર પરમ પારણામિક હે સમુદ્ર છે આમાં મુલા શેઠે ને કહ્યું મોતીમાં આમાં તો દરિયો સમુદ્ર છે મોતી આમાં તો કોઈ પાણી છે તો પછી લોટો લઈને પાણી લેવાનું શું કામ કયો છે મને પાણી હોય તો પી જાઓ ભાઈ પાણીની વાત નથી તો કે તો મને કેમ દેખાતું નથી પાણી તમને દેખાય છે કે નજર ફેર છે તારી એમ કે છે જીવ પૂતગલના શુદ્ધ નહીંથી જીવ પૂતગલનું નિજ સ્વરૂપ જુદું જુદું જોવામાં આવે ત્યારે ક્યારે ત્યારે બેનું સામાન્ય જોઈએ ત્યારે ત્યારે શું થયું કે છે કે પુણ્ય પાપ આદિ સાત તત્વો કઈ પણ વસ્તુ કઈ પણ વસ્તુ અવસ્તુ છે કે અવસ્તુ છે વસ્તુ જ નથી
દ્રવ્ય દ્રષ્ટિમાં પર્યાય અવસ્તુ
અવસ્તુ છે દેખાતી નથી ને છ દ્રવ્ય અવસ્તુ પર્યાય પણ અવસ્તુ દેખાય એ વસ્તુ દેખાય એ વસ્તુ છે ન દેખાય માટે અવસ્તુ એમ નિમિત્ત નૈમિતિક ભાવથી થયા નતા આ તો બધા નિમિત્ત નૈમિતિક ભાવથી થયા હતા તે નિમિત્ત નૈમિતિક ભાવ જયારે મટી ગયો ત્યારે જીવ પૂતગલ જુદા જુદા હોવાથી બીજી કોઈ વસ્તુ પદાર્થ સ્થિત થઈ શકતી નથી નવતત્વ સ્થિત થતા નથી વસ્તુ તો દ્રવ્ય છે ને દ્રવ્યનો નિજ ભાવ પરમ પારિણામિક ભાવ દ્રવ્યની સાથે જ રહે છે તન્મય તાદા પંચમ ભાવની પ્રણતિ દ્રવ્યની સાથે તન્મય છે ક્ષાયિક ભાવની પ્રણતિ જે છે એ કેવળ જ્ઞાની તન્મય અહીંયા જે છે પારણાનિક ભાવ એ દ્રવ્યની સાથે તન્મય છે એમ લખે છે દ્રવ્યનો નિજભાવ દ્રવ્યની સાથે જ રહે છે એ તાદાત્મક રૂપે છે સંયોગ સંબંધ નથી કેવળ જ્ઞાનમાં તો શાયિક ભાવ ન પ્રગટ થાય છે શાયિક ભાવની પ્રણતિ છે એમાં પણ એ નવો ભાવ આવ્યો અને પારણાની ભાવ તો દ્રવ્યની સાથે અનાદિ અનંત આત્મા છે એમ શાયિક ભાવ પર્યાયની સાથે અનાદિ અનંત આદાત્મા ન હોય એમ ઔદૈહિક ભાવ પર્યાયની સાથે અનાદિ અનંત આદાત્મા ન હોય ઉપશમ ભાવ અનાદિ અનંત આદાત્મા ન હોય પણ પારણામિક ભાવ તો અનાદ્યંત દ્રવ્ય સાથે તાદાત છે વિશેષ દ્રવ્યની સાથે જ રહે છે અરે પારણામિક ભાવ તો દ્રવ્યની સાથે જ રહે છે અનાદ્યનંદ અને મોક્ષ થાય કેવું જ્ઞાન થાય ત્યારે ક્ષાયિક ભાવની પ્રણતિ તો સાદ્યનંદ છે અનાદ્યનંદ નથી એમ રાગાદી કે અનાદિ શાંત છે પર્યાયની સાથે પણ ખરેખર તો એ સંયોગ સંબંધ છે શાયિક ભાવનો પણ સંયોગ છે ઉપરક્તિ છે ભગવાન આત્માનો પરમ પારણામિક છે તેનો સામાન તો અનાદિ અનંતા કોઈની અપેક્ષાથી નહીં તો નિરપેક્ષ છે શાયિક ભાવ તો સાપેક્ષ છે નવો થયો પેલા ક્યાં હતો ચાર ભાવથી રહી તા ચાર ભાવથી નવ તત્વથી રહી તે ચાર ભાવથી પણ શું જૈન દર્શન શું વસ્તુ દર્શન અલૌકિક છે
જેમ ભારત
પછી પછી વાત કરી પછી આપેલા લઈ બીજી કઈ ચીજ નથી વસ્તુ તો દ્રવ્ય છે અને દ્રવ્યનો નિજભાવ દ્રવ્યની સાથે તથા નિમિત્ત નૈમિતિક ભાવ નો તો અભાવ જ થાય છે. નિમિત્ત નૈમિતિક ભાવ ક્યાં રહ્યો એમાં? આખું નહીં થઈ જાય છે, સમયની જરા મગજ નથી આવતો, નહીં આવતો, જ્ઞેય પૂરું થાય છે. માટે સુધરેથી જીવને જાણવાથી જ સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ શકે છે. જ્યાં સુધી જુદા જુદા નવ પદાર્થો જાણે, શુદ્ધ નહીંથી આત્માને જાણે નહીં, ત્યાં સુધી પર્યાય બુદ્ધિ છે. પર્યાયની સાપેક્ષ જાણે દ્રવ્યથી, અને દ્રવ્યને પર્યાયથી સાપેક્ષ જાણે, ત્યાં સુધી પર્યાય બુદ્ધિ છે. બે તત્વ નિરપેક્ષ છે. પહેલા નિરપેક્ષ જ્ઞાન, પછી સાપેક્ષનો વ્યવહાર હોય છે, જુદી વાત છે. વખત થઈ ગયો ચાર વાત. કારણસૂત પર્યાયનું બહુ ભાઈ વિવેચન નથી આવતું, બહુ જગાએ કારણસૂત પર્યાય તો નિયમસારમાં છે, ઉપરની સપાટી કેટલું આવે.
દ્રવ કા નિર્ભાવ દ્રવ કે સાથ રહેતા હૈમે દ્રવ કા નિર્ભાવ કારણસૂત પર્યાય
લે સકતે. કારણસૂત પર્યાય એ દ્રષ્ટિ કા વિષય, દ્રવ
કા નિર્ભાવ
દ્રવ્ય કઈ ભાવ હૈ, કારણસૂત પર્યાય દ્રવ્ય કઈ ભાવ. તો એસા નિકલતા હૈ કે પારનામિક ભાવ છે ને, તે જ કારણ છે. અથવા કાર્યનું કારણ ગુણ છે, એ ગુણ ભેદ્ય માટે પર્યાય જરૂર. એમાં છે બહુ કઈ ખુલાસો એવો બહાર આવ્યો નથી, આપણે કઈ બહુ નથી. આપણે કારણ સુધ પર્યાય દ્રષ્ટિનો વિષય છે, બસ એનું છે. કારણસૂત પર્યાય દ્રષ્ટિનો વિષય, દ્રષ્ટિના વિષયમાં ઉપરની સપાટી ગુરુદેવે સમુદ્રનો દાખલો આપીને કહ્યું.
ચાર ધર્મોનો પર્યાય ભી શુદ્ધ હૈ, તો જીવ સ્વર્ગલય મેં ભી કેસી પર્યાય હોના ચાહીએ જો શુદ્ધ હો, ઉસકા નામ કારણસૂત
મટી ગયું. સંભિક દર્શન થઈ ગયું એટલે નિમિત્ત નિમિત્ત સમજ્યો, દ્રષ્ટિ અપેક્ષા એ તો અભાવ જ છે થઈ ગયું. પણ પછી જ્ઞાનની અપેક્ષા આવ્યો તો મોક્ષ થાય ત્યારે નિમિત્ત નૈમિત્તિક સંબંધ અભાવ થાય. ઠીક છે, બે વાત કરી, બે વાત કરી. એક તો દ્રષ્ટિ અપેક્ષા એ સર્વતા અભાવ થઈ ગયો, જ્ઞાન અપેક્ષા એ મોક્ષમાં અભાવ થઈ ગયો. એક ત્રીજી વાત, ત્રીજી વાત એવી છે કે જેમ જેમ આત્મા સ્વભાવની સંગીત કાયદા ભય થતો જાય છે, તે તે પ્રકારનો નિમિત્ત નૈમિત્તિક ભાવનો અભાવ થતો જાય. જેમ જેમ વિજ્ઞાન ગમ સ્વભાવ થાય છે, કાલ રાત્રે પણ હતી એ વિશે કાલ ચર્ચા, તથા પ્રકારનો નિમિત્ત નૈમિત્તિક સંબંધ છૂટતો જાય છે. અને અહીંયા ભેદ આત્મા થતો જાય, જેમ જેમ વિજ્ઞાન સ્વભાવ થતો જાય છે તેમ તેમ તે આશ્રવથી નિવૃત્તે છે. જેમ જેમ આશ્રવથી નિવૃત્તે છે તેમ તેમ વિજ્ઞાન ગણ બે બાજુથી, એટલે એ વિજ્ઞાન ઘન સ્વભાવ થતો જાય છે. એક તો ઘન હતો અને બીજો ઘન થાય છે. ઘન છે દ્રષ્ટિનો વિષય, ઘન થાય છે જ્ઞેય છે, જ્ઞેય છે ધ્યેયપૂર્વક જ્ઞેય. પાણીમાંથી બરફ થતું ધ્યાન થતું 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 બરફ થઈ જાય, એની ડિગ્રી પહોંચી ગયું એટલે ખલાસ. હે, પાણીમાંથી બરફ થાય તો એક સેકન્ડમાં તો કઈ બરફ ન થાય, ટાઈમ તો લાગે એને પ્રોસેસમાં. દૃષ્ટાંત છે આ, એ વાતમાં બરફનો ટીમ થઈ જાય છે, મૌ થાય પ્રોસેસમાં વાર લાગે. જેમ જેમ એકાદ ધ્યાનમાં મગ્ન થતા જાય સંતો તેમ તેમ પછી કેવળ જ્ઞાન થાય. નિમિત્ત નૈમિત્તિકની ત્રણ વાત કરી છે. દ્રષ્ટિ અપેક્ષા તો બહુ થઈ ગયો, દ્રષ્ટિ તો સ્વીકારતી જ નથી. મોક્ષ થાય એટલે નિમિત્ત નૈમિત્તિકનો વ્યવહારનો અભાવ થઈ ગયો, અને અનુભવ થાય એમ વ્યવહારનો અભાવ થતો જાય ને નિશ્ચયમાં આવતો જાય. અભાવ થતો જાય બસ, એને સમય સમય એ પ્રક્રિયા ચાલુ જ છે, ચાલુ છે. એમ થતા સર્વથા નિમિત્ત નૈમિત્તિકનો સર્વથા અભાવ થઈ જાય. પૂર્ણ મોક્ષ થઈ ગયો પછી ક્યાં નિમિત્ત નૈમિત્ત નીકળી
ગયો?
ફરક થઈ ગયો બસ, ડીમ હવે
ડીમ હતો, ડીમ થતો જાય છે, ડીમ થઈ ગયો,
ડીમ થઈ ગયો, ડીમ તો હતો. ઘન કહ્યું ને, ઘન વિજ્ઞાન ઘન થતો જાય છે. એક એક શબ્દની કિંમત થાય પછી તેરમી જાતા ઠીકાની આપે.
કેટલા વખત ગજબ 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 નીકળે છે.
થઈ ગયો ટાઈમ
પર.